વ્યાપકેશ મુને કહે છે, હે જ્યેષ્ઠજીત રાજન, ભગવાનના આવા સાચા સંત જેણે માદક વસ્તુનો ત્યાગ કર્યો છે, કહેતા વ્યસન માત્ર જેમણે વર્જ્યા છે, રસાસ્વાદનો ત્યાગ કર્યો છે, જીતેન્દ્રિય થઈને અલક્ષ વેશ જગતમાં વિચરનારા છે, જીહવાને તો જાણે વિશેષ કરીને જીતી છે, સંપૂર્ણ વાસના વર્જિત છે, અને જુગાર આદિ પણ ક્યારેય રમતા નથી એવા નિર્માની નિરહંકારી નિસ્નેહી જળ ભરતની પેઠે વર્તનારા, છતાંય ભૂલથી જો નિયમ ચૂક થાય તો તત્કાળ એનું પ્રાયશ્ચિત કરનારા, એવા સાધુઓના સંગાથમાં ચાલનારા, ભગવદ્ ભક્તિ સેવા પરાયણ જે સંતો છે એને તમે સાચા સંત જાણી અને એનો સમાગમ કરો. વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, આવું ભગવાનનું વચન સાંભળી અને બાઈઓને એમ થયું કે જો આવા સંતો અષ્ટાંગ બ્રહ્મચર્યનું પાલન કરે, સ્ત્રીના સામું ન જુએ, એની સાથે બોલે નહીં, એને સ્પર્શે નહીં, તો પછી અમને સત્સંગનો સેવાનો લાભ કેવી રીતે પ્રાપ્ત થાય? સંત સમાગમ વગર અમારા કલ્યાણનું શું થાય? એટલે બાઈઓની સભામાં ચર્ચા ચાલવા માંડી. આમે બાઈઓનો સ્વભાવ હોય, કંઈક હોય એટલે છણભણ છણભણ ચાલુ થઈ જાય. નાનો નાનો અવાજ એમાં આવ્યા જ કરે, તમે ઘડીક થઈને જાહેરાત કરો તો પાછા બોલતા થઈ જાય. એક વખત છે ને, અકબર ને બિરબલ બે ભેગા થયેલા, પછી વાતમાંથી વાત નીકળી એટલે બિરબલ કહે છે, બાઈઓનો સ્વભાવ બહુ ચંચળ. અકબર કહે છે, એવું નથી, બાઈઓ પણ મુક્ત સ્થિતિને પામનારી હોય છે અને એ બહુ શાંત સ્વભાવવાળી હોય, એકદમ ભગવદ્ ધ્યાન ભજન કથા શ્રવણ પરાયણ હોય. બિરબલ કે, બાપા એ બને જ નહીં ને, તમે ભલે કહેતા હોય પણ બાદશાહ એ શક્ય નથી, નારીનો સહજ સ્વભાવ છે, એને વાતું ચીતું આ બધું જોઈએ જ, અને ક્યારેક તો વાતનું વતેસર પણ કરી નાખે. લ્યો એ કે શું વાત કરો? હા, અકબર કહે છે, નહીં, સારી બહેનો હોય ને એને તો આવું કંઈ સૂજે જ નહીં, એ તો એકાગ્ર મને કરીને સભા એટેન્ડ કરતી હોય. બિરબલ કે, તો હું તમને પ્રેક્ટિકલ કરાવું બીજું શું. એક વખત બિરબલે આખી દિલ્હીની અંદર આમંત્રણ આપી દીધું અને જાહેર એક ઓપન ગ્રાઉન્ડ હતું ને એની અંદર બધી બાઈઓને આમંત્રણ આપી કે બહેનોએ જે સત્સંગી એટલે ભગવદ્ ભજન પરાયણ હોય, કોઈ પણ સંપ્રદાયની હોય, બધી બહેનો આવે. અકબર બાદશાહનો હુકમ છે, બહેનોને એમ થયું, સારું થયું, કાંઈક શિરપાવ આપવાના હશે, ભક્તાણીઓને બોલાવી છે. એટલે જેટલી જે જે સંપ્રદાયની ભક્તાણીઓ હતી એ બધી ડોશીઓને બહેનો બધી આવીને બેસવા માંડી, પણ સામે અકબર ને બિરબર બેઠેલા એટલે કોઈની હિંમત હાલે નહીં, આવે ને સીધા મૂંગા બેસી જાય. વ્યાસપીઠ ઉપર એક બાપુને બેહાડેલા અને પિન ડ્રોપ સાયલન્સ. હો, અકબર તો વિચાર કરે છે કે જુઓ કેવા શાંતિથી બેઠા છે. ત્યાં વડનું ઝાડ હતું ને એના ઉપરથી એક ટેટો પડ્યો, એટલે કોઈ બેનના ખોળામાં પડ્યો હશે, એટલે તરત એ આઘા પાસા થવા માંડ્યા ને બાજુવાળા કે શું થયું? તો કે ટેટો પડ્યો. વળી થોડોક આગળ બીજા પૂછવા માંડ્યા કે શું થયું? તો કે ટેટો પડ્યો. એનાથી થોડું આગળ ગયું એટલે પછી ટેટાનો થઈ ગયો બેટો. એટલે કે બેઠો પડ્યો, એમ કરતા કરતા આગળ વાત જઈ એટલે બીજા પાછા પૂછતા હતા કે આ કેમ ભેગા કર્યા બધા, સુમસામ કેમ બેઠા છે? એટલે કોકે અનુમાન કર્યું કે બેઠો પડ્યો નહીં પણ બેઠો મર્યો. એટલે આગળ પૂછ્યું હતા કે બેઠો મર્યો એમ શું વાત કરો? તો કે હા, એ કે કોનો? તો કે બાદશાહનો જ હોય ને, એટલે તો આપણને કૂટવા બોલાવ્યા છે. અને પછી તો એ કાર્ય રો કકડ થઈ ચાલુ. બાદશાહ કે બિરબલ આ શું છે? તો કે હું કહેતો નહોતો કે બાયુ સીધા બેહે નહીં, જુઓ આ સમજો. લ્યો સાંભળો, હવે પૂછો આને સાના રાખો. તમે કહેતા હતા કે બધા એકાગ્ર ચિત્તે બેસશે, બાયુ તો એવી રો કકડ કરે બાદશાહ કે મારી માવડી છાના રહ્યો છાના રહ્યો. શું થયું? તા કે છાના ક્યાંથી રે? તમારો બાદશાહ મરી ગયો ને, શાહજાદો મરી ગયો, હવે અમે છાના ન રહીએ. બિરબલ કે કોણે તમને કહ્યું? હા કે આ સભામાં વાત થાય છે ને, તપાસ કરાવી. આમ મૂળ શોધતા શોધતા બેને કીધું મારા ખોળામાં ટેટો પડ્યો તો એમાંથી બાદશાહનો બેટો મરી ગયો. લ્યો એટલે બાઈઓની સભામાં થોડી થોડી છણભણ છણભણ ચાલુ થઈ ગઈ. એને એમ થયું કે આ તો બધા સત્સંગી સારા હતા. એને એમ થયું કે બીજી બધી વાત તો ઠીક પણ આપણા કલ્યાણનું શું? સંતો થકી જો કથા સાંભળવા ન મળે તો આપણું કલ્યાણ થાય નહીં. એટલે બાઈઓની સભા તો જુદી હોય, ત્યાંથી એના ઓળખીતા સંબંધીઓ એને કે શું બેઠા છો, કંઈક વાત તો કરો. એક બાજુ બોલાવીને કહ્યું છે કે તમે આમના મૂંગા બેઠા છો, અમારા કલ્યાણનું શું થશે? કંઈક અરજી કરો, ભગવાનને અપીલ કરો. એટલે બહેનોએ પ્રેરેલા પછી પુરુષ ભક્તો હતા એ ભગવાનને હાથ જોડીને વિનંતી કરે છે કે હે મહારાજ, અમે સાધુ અસાધુના લક્ષણો આપણા થકી જાણ્યા અને તેમાં સાધુઓમાં પણ બે જાતના સાધુ હોય મહારાજ. એક અનિષ્પન્ન યોગી જેને સાધન દશાવાળા કહેવાય અને બીજા નિષ્પન્ન યોગી જેને સિદ્ધ દશાવાળા કહેવાય. તો એવા સર્વેને એ મહારાજ સાધારણપણે તમે જે અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળવાનું કહ્યું, સ્ત્રી અને દ્રવ્યનો ત્યાગ કરવાનું કહ્યું, એમાં સ્ત્રીઓની એક જિજ્ઞાસા છે મહારાજ, એટલે અમે તમને પૂછીએ છીએ. આપની અનુમતિ લઈ અને આપને અમે એક વાત કરીએ છીએ કે મહારાજ, મુમુક્ષુ અને મુક્તમાં ઘણું અંતર છે એ તો આપ જાણો છો, તો પછી એના નિયમમાં મહારાજ થોડાક ચેન્જીસ ન હોવા જોઈએ? થોડોક ફેરફાર એમાં હોવો જોઈએ. મુમુક્ષુને તો એ મહારાજ કામ ક્રોધાતિક દોષો છે ને એ પરાભવ પમાડે, પણ સિદ્ધ મુક્તો હોય એવા તો બ્રહ્મરૂપની ભાવના કરી અને દ્રઢ આત્મનિષ્ઠ થઈને દૈહિક વ્યાપારોથી ન લોપાય એવા, બીજાને ભવપાર કરવા માટે એ મહારાજ સમર્થ છે. વળી એવા તો બધાએ સ્ત્રી પુરુષના ભેદે રહિત હોવાથી સ્ત્રીઓની આગળ ભગવાનના ગુણ કીર્તનમાં એને શું દોષ છે? અમને તો એ મહારાજ એમાં કાંઈ દોષ જણાતો નથી. કારણ પંડિતો પણ આવું કહે છે કે મુક્તાનામ બ્રહ્મનિષ્ઠાનામ યથેષ્ઠાચરણમ પ્રભો ન દોષાયતી કતિચિત વિદ્વાંસોપિ વદંતી. હે મહારાજ, કેટલા વિદ્વાનો પણ એમ કહે છે કે બ્રહ્મનિષ્ઠ એવા મુક્ત પુરુષોને યથેષ્ઠ આચરણ છે ને એ બંધનરૂપ થતું નથી. વળી વેદોમાં પણ એમ લખ્યું છે, પાંડિત્યમ નિવિદ્ય બાલ્યન તિષ્ઠાસેત, કહેતા બ્રહ્મનિષ્ઠોને તો સ્ત્રી સ્પર્શમાં પણ દોષ નથી, તો સંભાષણમાં કહેતા એની સાથે વાત કરવામાં એ પણ કેવળ એ મહારાજની સત્સંગની વાત કરવામાં શું વાંધો છે? કારણ હે મહારાજ, આવા બ્રહ્મનિષ્ઠ પુરુષોને તો કેવા કહ્યા છે, પ્રદીપ્ત વહની તુલ્યા હે બ્રહ્મનિષ્ઠા તું સાધવ લભંતે ખલુ તત્સામ્યમ ये यत्र तत्संगीनो जनाः। हे महाराज, आवा ब्रह्मनिष्ठ पुरुषोने तो प्रदीप्त अग्नितुल्य कह्या छे। एनो जे समागम करे ए पण ब्रह्मनिष्ठ थई जाए એમ શાસ્ત્રો કહે છે। ને આપ તો વળી અષ્ટાંગ બ્રહ્મચર્ય પાલન કરવાનું કહો છો, માટે એ મહારાજ થોડુંક વ્યાજબી કરો અને એક ધનુર માત્ર અંતર રાખી અને બાઈઓને આવા જે મુક્ત પુરુષો છે, સિદ્ધ દશાને પામેલા સંતો છે, એને ભગવાનની કથા વાર્તા કરવાની આજ્ઞા તમે કરો, જેથી કરીને સ્ત્રીઓ ભવપાર પામે તો એને પણ પુણ્ય થાય। અને આમાં પાપની તો મહારાજ ક્યાંય વાત છે જ નહીં, અમને તો આમાં ક્યાંય દૂષણ જણાતું નથી। એમાં પણ વળી આવા મુક્તો સ્ત્રીઓ આગળ કથા ન કરે તો અધર્મ થકી રક્ષણ કેમ થાય અને સ્ત્રીઓનું કલ્યાણ કેમ થાય? હે મહારાજ, અમને એની ચિંતા થાય છે કે બાઈઓની શી ગતિ થશે। વળી એ મહારાજ, બાળકોમાં સંસ્કાર પણ બહેનોને રેડવાના છે અને એને સત્સંગથી વંચિત રાખશો તો નાના બાળકોમાં પણ સંસ્કાર કઈ રીતે આવશે? માટે મુમુક્ષુને બંધન થાય એ વાત સાચી, એવા અસાધુ એકલા ફરી સંતોને ખાસ સત્સંગ કરાવતા હોય તેઓથી તો આ તમારી ભક્તા અબડા બાઈઓ બધી હે મહારાજ દૂર રહે છે। પણ આ બાઈઓ ઉપર કૃપા કરીને તસ્મા સ્ત્રીષુ કૃપાં કૃત્વા કૃષ્ણ ભક્તિ વિવૃદ્ધે મુક્તાંસ્તદગ્રે તદવાર્તાં કર્તુમ આજ્ઞાપય પ્રભો બ્રહ્મચર્યમ યષ્ટવિધમ યત્વયાત્ર પ્રકીર્તિતમ મુક્તાનામ તાદૃશાનામ તદસ્તુ સપ્તવિધમ હરે। હે મહારાજ, માટે આવી આ તમારી પાક્કી સત્સંગી બાઈઓ ઉપર કૃપા કરીને એની ભગવાનની ભક્તિ વધે, એટલા માટે મુક્ત પુરુષોને એની આગળ કથા વાર્તા કરવાની આજ્ઞા કરો। બીજાને ભલે મહારાજ અષ્ટાંગ બ્રહ્મચર્ય હોય પણ આવા સિદ્ધ દશાવાળા સંતોને સપ્તાંગ બ્રહ્મચર્ય રાખો અને એક સ્ત્રીઓ સાથે બોલવાની છૂટી આપો। વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, ભગવાનનું ભગવાન શ્રી હરિ હરિભક્તોનું આવું વચન સાંભળી અને હસવા લાગ્યા। ભગવાનને થયું કે આ કબૂતરના કબૂતર જ રહ્યા, આટલા દિવસ સુધી સત્સંગ કરાવ્યો છતાં પણ વાતને સમજ્યા જ નહીં। સત્સંગી જીવનની અંદર વિસ્તારપૂર્વક આની વાત કરી છે। શતાનંદ સ્વામીને આ દલીલ ગમી નહીં હરિભક્તોની, એટલે સ્વામી પહેલાં તો સત્સંગીને ઊંચું હોય એમ કહેતા હતા કે સત્સંગીઓ બોલ્યા, પણ આ વાત જ્યારે હરિભક્તોએ કરી ને ત્યારે સ્વામીએ જનાહા ઊંચું હોય એમ લખ્યું કે લોકો બોલ્યા, સત્સંગીમાંથી નામ કાઢી નાખ્યું। અને અહીંયા પણ મહારાજ પોતે હસવા લાગ્યા છે કે અરે રે, આ બધા ભક્તોને આટલો આટલો સત્સંગ સંતોએ દેશ દેશાંતર ફરીને કરાવ્યો, છતાં પણ હજી સંતોના નિયમની ઘેડ એમને બેઠી નથી। એટલે ભગવાન શ્રી હરિ અને સતાનંદ સ્વામીએ હવે એમનું સત્સંગીમાંથી નામ કાઢી નાખ્યું। સતાનંદ સ્વામી લખે છે, ઇતિ સંપ્રાર્થિતો લોકૈ કલ્યાણાય વયોષિતા સર્વધર્મ રહસ્યજ્ઞ પ્રોવાચે તે હસન હરે। સુરત મુનિ કહે છે, હે પ્રતાપશ્રી રાજન, સત્સંગી જીવનમાં આ વિસ્તારપૂર્વક વાત છે કે આવી રીતે લોકોએ પ્રાર્થના કરી. જુઓ, સત્સંગીમાંથી નામ કાઢી નાખ્યું સતાનંદ સ્વામી. હવે લોકઈ એટલે લોકો દ્વારા બાઈઓના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી ત્યારે પ્રોવાચેતી હસન હરિહી, સર્વધર્મના રહસ્યને જાણનારા એવા ભગવાન હસતા હસતા એમને કહેવા લાગ્યા છે. શ્રી હરિરુવાચ, શૃણવંતો ભો નરાઃ સર્વે સ્ત્રિયશ્ચ મુનયસ્તથા, કલ્યાણં સ્યાદ યથા સ્ત્રીણાં તમોપાયં વદામિ વહ. ભગવાન કહે છે, હે ભક્તો, તમે બધાએ સાંભળો, હું તમને બાઈઓનું કલ્યાણ કેવી રીતે થાય એ વાત કરું છું. કે ભક્તા સ્ત્રીઓ જેમ સ્ત્રી લંપટથી દૂર રહે છે, તેમજ મુક્ત પુરુષોથી પણ કાયમ માટે દૂર રહે, પણ ક્યારેય સ્વતંત્રપણે એના થકી કથા સાંભળે નહીં. સ્ત્રીનામેવ પુરો ભક્ત કુર્યાત ચેત કથામપિ ત્યાગી ધર્મચ્યુત સદ્ય સ ભવેન્નાત્ર સંશય. ભગવાન કહે છે, સિદ્ધ દશાને પામેલો સાધુ પણ જો સ્ત્રીઓની સન્મુખ ભગવાનની કથા કરશે તો ગમે એવો જીતેન્દ્રિય હશે તો પણ એ ધર્મ ભ્રષ્ટ થશે, અને એવી સ્ત્રી પણ મુક્ત દશાને પામી હશે અને પુરુષને કથા વાર્તા કરતી હશે અથવા તો શ્રવણ કરતી હશે તો પણ એ ધર્મ ભ્રષ્ટ થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભગવાન કહે છે, નાત્ર સંશય, એમાં કોઈ શંકા નથી. એટલે મહાંતમ પ્રાપ્નુતો અનર્થમ મહાપાતકિનૌ હિતૌ અબ્રવીદિતે મામ પૂર્વમ શ્રી રામાનંદ ઉદ્ધવ. જો ભગવાન બહુ પાકા છે, ભગવાન એમ નથી કહેતા કે હું કહું છું, કારણ કે અમુક અમુક માથા ભારે હોય ને ગુરુ ભાઈઓ, એ એમ કે આ નારાયણ મુનિ નવું કાઢી આવ્યા એટલે ભગવાન ગુરુના નામથી જ વાત કરે છે. કે ગમે એવા મહાપુરુષો હશે પણ આ આજ્ઞા લોપીને જો કથા વાર્તા બાઈઓને કરશે તો એ પણ મોટો અનર્થ પ્રાપ્ત કરશે અને મહાપાપી થશે. મહાન પાત કિનવ તવહી, એવું મને પૂર્વે ગુરુવર્ય રામાનંદ સ્વામીએ કહ્યું હતું, એટલા માટે હું તમને કહું છું. ગુરુનું નામ આવે એટલે ચેલા બોલતા બંધ થઈ જાય અને વચન માની લે, દલીલને કોઈ અવકાશ રહે નહીં. અને વાતે સાચી છે. એક બાવો હતો, કેટલા ખબર, 84 વર્ષ સુધી એને બ્રહ્મચર્ય પાડ્યું. બહુ સારી સ્થિતિ હતી એની. ફરતો ફરતો ચાર ધામની યાત્રા કરતો કરતો ઝીંઝરી ગામમાં આવ્યો, અને એ ગામનો બાવો હશે એ આવો જ હતો પાપી. આ બાવો આવ્યો એટલે મંદિરે ઉતારો થયો. ગામમાં વાત વહેતી થઈ કે બહુ વયોવૃદ્ધ સંત આવ્યા છે, બહુ સારા છે, દર્શન સમાગમ સેવા કરવા જેવા છે. લોકો બધા દર્શને ઉમટ્યા, કથા વાર્તા થઈ સાંજે, અને રાતે પણ સભા થઈ. 10-11 વાગે બધું વિસર્જન થયું. પછી 2-4 મહિમાવાળી બાઈઓ હતી, એ બાપુને કહે છે, અમારે તમારી સેવા કરવી છે. બાપુ કહે છે, નહીં, હું કોઈને સેવામાં રાખતો નથી. પણ બહેનો કહે છે, બાપુ, તમે આવા બ્રહ્મનિષ્ઠ ભગવાન જેવા સાધુ, આપની સેવા અમને ક્યાંથી મળે? આપના જેવા મહાપુરુષ આ તો પૂર્વના પુણ્ય, આજ અમને આપના દર્શન થયા, કૃપા કરો, આપને તો કોઈ બંધન થવાની શક્યતા નથી, પણ આપની સેવાથી અમારા બંધન તૂટી જશે, માટે કૃપા કરીને અમને થોડી વાર ચરણ સેવાનો અવસર આપો. એમ કરીને બહુ બાપુને પટાવીને 2 બહેનો હતી ચરણ સેવા કરવા એમની ઓરડીની અંદર ગઈ. અને રાતે પછી બાવાની ને બહેનોની બેયની બુદ્ધિ ભ્રષ્ટ થઈને પાપાચરણ કર્યું. બહેનો તો રાતે પાપ કરીને ઘરે ભાગી ગઈ, પણ હવારે બાવો ઉઠીને છે ને રડવા લાગ્યો. ઓલો મહંત આવ્યો, બાવાજીને કહે છે શું થયું? ત્યારે કહે છે અરે મેને કેદાર ભી બીગોયા ઓર રામનાથ ભી બીગોયા રામેશ્વર, કાશી ભી બીગોયા કન્યાકુમારી બીગોયા ઓર દ્વારકા ભી બીગોયા, જીંજરી મેં આકે મેને સબ કુછ ખોયા. ઈ કહે છે હું રામનાથની એટલે રામેશ્વરની યાત્રા કરી આવ્યો, બદ્રી કેદારની યાત્રા કરી આવ્યો, કન્યાકુમારી અને કાશીની યાત્રા કરીને આવ્યો ને છેલ્લે દ્વારિકાની યાત્રા કરીને આવ્યો, પણ આ બધું ફળ મારું આજે ઝીંઝરીમાં આવીને નાશ પામી ગયું. મારું બ્રહ્મચર્ય વ્રત આ બાઈઓએ તોડાવ્યું, મને ભ્રષ્ટ કરી નાખ્યો. 84 વર્ષે બાવો બગડ્યો. એટલા માટે કહે છે ભગવાન કે ગમે એવી ધર્મવાળી સ્ત્રી હોય ને ગમે એવો ધર્મવાળો પુરુષ હોય, વચનામૃતમાં ભગવાન લખ્યું, પણ જો એ બેનો સહવાસ થાય તો એ ધર્મ ભ્રષ્ટ થયા વગર રહે જ નહીં. મહારાજ કે આ વાત તે આમ જ છે, એમાં કોઈ સંશય કરવો નહીં. એટલે ભગવાન કહે છે ઈયમ વાર્તૈવ મે વાસ્તિ નાસ્તિ કોપ્યત્ર સંશયઃ પુંસઃ સ્ત્રી ચ પુમાન આર્ય બુદ્ધિ ભ્રંશસ્ય કારણમ. ભગવાન કહે છે આ એકાંત યોગ છે ને, એ પુરુષની બુદ્ધિનો અને પુરુષને પુરુષનો યોગ સ્ત્રીને થાય તો સ્ત્રીની બુદ્ધિનો નાશ કરનારો આ સંગ છે. એટલા માટે ભગવાન દત્તાત્રેય પણ ભાગવતજીની અંદર લખ્યો કે યોગના પારને પામવા ઈચ્છતો અને આત્મદર્શન ઈચ્છતો હોય એવો જે મુક્ત હોય એ બંનેને પ્રમદાનો સંભાષણ આદિક પ્રસંગ ક્યારેય પણ ન જ કરવો. કારણ મુક્તો મુમુક્ષુઓને પ્રમદાઓ નરકના ઉઘાડા દ્વારભૂત છે. લ્યો મુમુક્ષુ અને મુક્તો માટે સ્ત્રીઓ છે એ નરકનું ખુલ્લું દ્વાર છે એમ ભગવાન દત્ત કહે છે કે ઋષિઓ કહે છે. એકાદશ સ્કંધમાં પણ ભગવાન દત્તજીએ કહ્યું છે કે જે નારીને તેના વસ્ત્ર વિભૂષણો જે માયાએ પ્રકલ્પેલા છે તેમાં લોભાનારો નર અગ્નિમાં પતંગિયાની જેમ બળીને ખાક થઈ જાય છે. સ્ત્રી અને એના વસ્ત્ર વિભૂષણમાં જે લોભાય એ અગ્નિમાં પડીને પતંગિયું બળી મરે એમ યોગી છે એ નાશને નોતરે છે. એટલા માટે તો ગીતાજીની અંદર ભાગવતજીની અંદર પણ મા બેન અને દીકરીઓનો સંગ આપતકાળ વિના એકાંતમાં કોઈ રાખવો નહીં એમ લખ્યું. શિક્ષાપત્રીમાં પણ ભગવાનને ના પાડી લે કે પોતાની મા બેન અને દીકરી સંગાથે આપતકાળ પડ્યા વિના એકાંત સ્થળમાં રહેવું નહીં. એટલે ભગવાન કહે છે કે જીતેલા મનનો પણ ક્યારેય વિશ્વાસ કરવો નહીં. કેવા કેવાને આમાંથી બંધન થયા છે. લ્યો ભાગવતની અંદર આ શ્લોક લખવાનો હતો, માત્રા સ્વસરા દ્રુહિત્રાવા ના વિવેક વિવિકતાશનો ભવેત બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાન સમપી કરશતી. જો ત્યારે જૈમિની મુનિ હતા એ કે આ શ્લોક હું નહીં લખું, વિદ્વાનોને વાંધો ન આવે. માટે એ ભગવાન વ્યાસ હું આ શ્લોકમાં તમારી સાથે સહમત નથી. ત્યારે ભગવાન વ્યાસજીએ પ્રેક્ટિકલ કરીને બતાવ્યો, પર્ણકુટીમાં એની બેનનું રૂપ લઈ અને વળત વરસતા વરસાદમાં ગયા અને જૈમિની જેવા જૈમિનીની પણ બુદ્ધિ ફરી ગઈ અને બેને પર્ણકુટીનો દરવાજો ન ખોલ્યો તો ઉપર છાપરું ખોલીને અંદરથી ખાબકી અંદર ખાબકી અને અંદર જઈ અને બેનને આલિંગન આપવા માટે ગયા ત્યાં વ્યાસજીની દાઢી હાથમાં આવી ત્યારે જૈમિનીને કાપે તો લોહી ન નીકળે. ઓ વ્યાસજી કહે છે, ડોન્ટ વરી, હું કોઈને કહીશ નહીં. આ તો તું એમ કહેતો હતો કે વિદ્વાનને વાંધો ન આવે, એટલે આ પ્રેક્ટિકલ કરાવવા માટે હું આવ્યો હતો. ત્યારે કે લાવો અત્યારે જ લખી નાખું, હવે કાંઈ વાર લગાડવી નથી. તરત જ આ શ્લોક લખી નાખ્યો. એટલે ભગવાન કહે છે, મદાજ્ઞાપી ન મંતવ્ય સ્ત્રી પ્રસંગો ભવે દિયા મુક્તૈરપી તથા સ્ત્રીભિ પું પ્રસંગો ભવે દિયા. ભગવાન કહે છે, મારી એવી આજ્ઞા હોય કે તમે નારીના કલ્યાણ માટે આ ભગવાનની કથા વાર્તા બાઈઓને કરો, તોય ભગવાન કે સાધુએ ન માનવી. અને બાઈઓને અમે એમ કહીએ કે તમે તમારા કલ્યાણ માટે, અથવા તો સાંખ્યોગીને એમ કહીએ કે તમે બીજા જીવોના કલ્યાણ કરવા માટે પુરુષોને કથા વાર્તા કરો, તોય ભગવાન કહે છે ક્યારે એ કથા વાર્તા તમારે કરવી નહીં. કાર્યાણીમાં એક વખત ભગવાને સંતોની પરીક્ષા કરી, સમયા ઉપર હજારોની સંખ્યામાં બાઈ ભક્તો આવેલા. બપોરે મહારાજે સભા પૂરી થઈ પછી બધાને જમાડ્યા, પછી સંતો બધા હતા એ આજુબાજુના ખેતરમાં જ્યાં બધા ઝાડવાઓ હતા તળાવની પાળે, ત્યાં બધે સત્સંગ કરવા બેઠા. સૌ સૌના શિષ્યો હોય, પાંચ હાથ બધા લઈને સત્સંગ કરાવતા હોય, બીજા જે ઊંઘવાવાળા હોય આરામ કરતા હોય. એટલે આ સંતો બધા હરિભક્તોને લઈને સત્સંગ કરાવતા, એટલે ભગવાને બાયુને બોલાવ્યા બધાને, કે અહીંયા આવો, બોલો મહારાજ શું આજ્ઞા છે. ભગવાન કહે છે, બધા સંતો સત્સંગ કરાવે, સારી સારી વાતો કરે છે, માટે જાઓ તમે જઈને હળવે હળવે હરકીને બાજુમાં બેસીને સાંભળવા માંડો, પુરુષોની પાસે જઈને બેસી જાજો. ભાઈઓ કહે છે, મહારાજ તમે ના પાડી છે ને કે સભા પ્રસંગ વગર સંતોની કથા સાંભળવા જાવું નહીં. મહારાજ કે હું કહું છું ને જાઓ. એટલે ભગવાનની આજ્ઞા થઈ, એટલે બાયુ ધીરે ધીરે સરકી, અને સાધુ જે કથા કરતા હતા ત્યાં પુરુષોની પાછળ જવા જઈને બેઠી. તરત જ સાધુ બધા ઊભા થઈ અને મહારાજ પાસે આવતા રહ્યા. ભગવાન કે કેમ આવતા રહ્યા, કથા વાર્તા કરો ને. તો કે મહારાજ, બેનો આવી કથા સાંભળવા એટલે અમે બધા ભાગીને આવતા રહ્યા. ત્યારે ભગવાન રાજી થયા કે સંતો અમારી આજ્ઞાનું અનુસંધાન રાખે છે, પણ આજ્ઞાનો લોપ કરતો ને કરતા નથી. પછી બાઈઓને ભગવાને કહ્યું કે આ તો અમે સંતોની પરીક્ષા કરવા માટે આજ્ઞા કરી હતી, પણ હવે ફરી વાર આવું ક્યારે કરશો નહીં. તો આવી રીતે મહારાજ કહે છે, હે ભક્તો, બાઈઓનું કલ્યાણ કરવું એ કોના હાથની વાત છે? ભગવાન કહે, શું સાધુ એનું કલ્યાણ કરવાના છે? કલ્યાણ તો મહારાજ કે હું કરવાનો છું, માટે મારી આજ્ઞામાં રહીને ભજન કરશે તો જ ભગવાન કે ભવસાગરને તરશે, અને આજ્ઞા લોપીને ગમે એટલો સત્સંગ કરશે તો પણ જમપુરીમાં જશે. એટલે તમે એમ કહો છો કે મુક્ત પ્રસંગ નારીના કલ્યાણ માટે છે, એ વાત તો શ્રુતિ સ્મૃતિ અને સદાચારથી વિરુદ્ધ છે. મહારાજ કે એ કોઈ શાસ્ત્ર સંમત વાત નથી. અરે ચાંદાની હાલત તમે જુઓ ને, ચંદ્ર છે એ કેવો કહેવાય? પુરુષ કહેવાય ને, પણ આખો દી એનો પ્રસંગ કોનો, કોના ભેગો રહે છે? તારા, એ બધી સ્ત્રી કહેવાય, તો એના ભેગો રહે છે. તો ચંદ્રને પણ ચંદ્રમાં એવું નામ લાગુ પડી ગયું, લ્યો પુરુષમાંથી શેનું નામ આવી ગયું, એને સ્ત્રીનું બિરુદ લાગી ગયું, ચંદ્રમાં થઈ ગયું. એટલે વિહારી લાલજી મહારાજ લખે છે, ચોખા તણો છે નરજાતિ નામ, જો દાડમાં જઈ કરે વિરામ, તો તે હનુ સૌ પુરુષત્વ જાશે, ખરે ખરી તો ખીચડી ગણાશે. બિહારીલાલજી મહારાજ કે ચોખ્ખો છે એ કેવો નર જાતિ કહેવાય, પણ મગની દાળ ભેગો જઈને નિવાસ કરે તો બે ભેગા થાય એટલે એને શું કહેવાય? ખીચડી કહેવાય. એટલે કે ભગવાન કહે છે, એ ભક્તો ચોખ્ખો જો દાળ ભેગો રહે તો ચોખ્ખો રહેતો નથી, એમાંથી ખીચડી થઈ જાય છે. એમ ગમે એવા અમારા સાધુ ચોખ્ખા હશે, પણ જો એ બાઈઓના પ્રસંગમાં પડશે તો એના ધર્મ નિયમનો કંઈ ઠેકાણું રહેશે નહીં, એનું મુક્તપણાનું અસ્તિત્વ રહેશે નહીં, એ પણ બંધનને પામી વિષયી જીવ થઈ જશે અને દેહાંતે નરકનો ભોગતા થશે. માટે મહારાજ કહે છે, મહાપુરુષો કોઈ તમારી આ વાત સાથે સંમત નથી. એ વચન ફક્ત એક ભગવાન શ્રી કૃષ્ણને વિશે જ મહારાજ કહે છે સંભવે, કે જેના પ્રસંગથી ગોપીઓ તરી ગઈ, જેણે જેણે આ મર્યાદા મહારાજ કે વૈદિકી મર્યાદાને ઉલ્લંઘીને વર્તન કર્યું છે, લ્યો એવાના ભગવાન કે હું થોડા નામ આપું. કે સાક્ષાત પિતામહ બ્રહ્મા, જેને દીકરીનો એકાંતમાં પ્રસંગ રાખ્યો, શિવજી, ઇન્દ્ર, ચંદ્ર, ગુરુ બૃહસ્પતિ, સૌભરી, આ બધાએ કામ વિવશ થઈ અને મહારાજ કહે છે ઈશ્વરો હતા અને મહામુનિઓ હતા તો પણ મહાનિંદતાને પામ્યા છે. માટે સ્ત્રી સાથે ભાષણ તો શું, પણ એનું દર્શન પણ મુક્તોને મહારાજ કહે છે પતિત બનાવે છે. માટે જે યથેષ્ટ આચરણ મુક્તોને છે એમ કહે છે તે તો મહાપાપી છે. માટે એવો સંકલ્પ પણ ન કરવો, કારણ એ સૌ ધર્માચરણ માટે પ્રવર્તેલા છે, અધર્મનું આચરણ કરવા માટે નહીં. માટે એ ભક્તો, અમારો તો આ જ મત છે કે પ્રાપ્તોપિ ભક્તમ ચ દૃઢાત્મનિષ્ઠમ, મુક્તોપિ ભક્તા વનિતા પ્રસંગાત, ભ્રષ્ટો ભવેત સ્ત્રી ચ તથા વિદ્યાપિ ભ્રષ્ટા ભવે દેવ નરઃ પ્રસંગાત. ભગવાન કે અમારા તો આ દ્રઢ સિદ્ધાંત છે કે ગમે એવો મુક્ત હોય પણ સ્ત્રીનો પ્રસંગ થાય, ને ગમે એવી મુક્ત સ્ત્રી હોય અને પુરુષનો પ્રસંગ થાય તો એ બે ભ્રષ્ટ થયા વગર રહેતા નથી. માટે ભગવાન કહે છે કે હે જના, તમને હું આ બાબતમાં એક કથા કહું છું, એ તમે સાંભળો. કે મુક્ત પુરુષ અને મુક્ત સ્ત્રીઓને, સ્ત્રીઓ અને પુરુષના પ્રસંગ કરવાથી કેટલું મોટું વિઘ્ન થયું છે. ભગવાન કહે છે હું તમને આ બાબતમાં પુરાણ પ્રસિદ્ધ ઇતિહાસ કહું છું કે નારીના અવયવના દર્શન માત્રથી કલેશ પામેલા નારદ અને પર્વતની શું હાલત થઈ હતી. ભગવાન કહે છે હે ભક્તો, ફરતા ફરતા એક વખત નારદજી અને પર્વત ઋષિ બે અમરીશ રાજાને ત્યાં પધાર્યા અને રાજાએ ખૂબ ભાવથી ભક્તિભાવપૂર્વક આગતા સ્વાગતા કરી છે. ઋષિને જમાડ્યા પછી સુખપૂર્વક બેઠા હતા ત્યારે રાજાને એમ થયું કે મારી દીકરી ઉંમરલાયક થઈ છે, નારદ ઋષિનું તો ત્રિલોકીમાં વિચરણ છે, તો મારી દીકરીને યોગ્ય પતિ એને ખબર હોય એટલે લાવને એને જરાક પૂછું. એટલે દીકરી જયંતીને અંદરથી બોલાવી, લાવીને ઋષિને પગે લગાડી અને અહીંયા બેસાડી અને પછી એમ કહ્યું કે હે ઋષિવર, મારી આ દીકરી જયંતી છે એ પરણવાને યોગ્ય ઉંમરલાયક થઈ છે, તો હવે આપ મારી દીકરીને યોગ્ય કોઈ વર જો આપને ખબર હોય તો મને કહો તો એની સાથે હું પરણાવી અને આ મારી જવાબદારીમાંથી મુક્ત થાઉં. પણ એ રાજન, આ જયંતી હતી એ રૂપ સુંદરી અને ગુણ સુંદરી હતી. રૂપ રૂપનો અંબાર હો, જાણે આકાશમાં બીજો પૂર્ણિમાનો ચાંદ ઉગ્યો હોય ને એવી રૂપાળી. એને જોઈને આ ઋષિવર હતા એ બે મનમાં વિચારમાં પડી ગયા કે આવી કન્યા તો આપણે ક્યારેય જોઈ નથી લ્યો. એટલે ઋષિ છે એ બંને એમ કહે છે કે હે રાજા સાંભળ, આ તારી દીકરી છે ને એ તું આવાભ્યામ દેહી તે કન્યામ શ્રેયસ્તવ ભવિષ્યતિ. આ તારી દીકરી છે એ તું અમને બેન પરણાવી દે, તારું કલ્યાણ થશે. રાજા વિચારમાં પડી ગયા કે આ બે ઋષિ આવું કેમ કહે છે, શું મારી મજાક મસ્તી કરતા હશે. એટલે રાજા કહે છે આપ તો નિષ્ઠિક બ્રહ્મચારી છો અને પરણવાની વાત તો મને એવું લાગે છે કેવળ આપનું વિનોદ વચન છે, પણ સત્ય નથી. ત્યારે બે ઋષિઓ કહે છે સાંભળ રાજા, બ્રહ્મચર્યમ ચ ગાર્હસ્થ્યમ વનિત્વમ ભિક્ષુતા તથા ભગવત પ્રીતયે નાસ્તિ ભક્તિમ એકામ દૃઢમ વિના. હે રાજા, બ્રહ્મચર્ય આશ્રમ કે ગૃહસ્થ આશ્રમ, વનવાસી થવું, ભિક્ષુ બની અને ભિક્ષા માગવી એ કંઈ ભગવત પ્રીતિનું સાધન નથી, એક ભગવાનની દ્રઢ એકાંતિકી ભક્તિ છે ને એ જ ભગવાનની પ્રસન્નતાનું સાધન છે. માટે યસ્મિન કસ્મિન આશ્રમે વા સ્થિત્વા ભગવતો યશ ગાતવ્યમ મોક્ષમ ઈચ્છામિ ભીસ્તેન તુષ્ય સ્ય અધોક્ષજ. કહે છે ગાંભાળ, માટે ગયા ગમે તે આશ્રમમાં, ગૃહસ્થ આશ્રમમાં કે ત્યાગ આશ્રમમાં રહીને મૂળ તો શું કરવાનું છે, ભગવાનનો યશ ગાવાનો છે. માટે જો એવી રીતે ભગવાનનું યશોગાન કરીએ કોઈ પણ આશ્રમમાં તો ભગવાન અધોક્ષ જ છે એવી આપણા ઉપર પ્રસન્ન થાય. રાજા કહે છે બધી વાત સાચી, પણ આપ પરણો એ મારા માયનામાં વાત આવતી નથી. ત્યારે ઋષિ કહે છે સાંભળ, એતાવત કાલ પર્યંતમ બ્રહ્મચર્યણ તદ યશ વર્ણિતમ કીર્તયિષ્યાવો ગાર્હસ્થ્ય નાથ ભૂપતે. હે રાજા, આટલા દિવસ સુધી બ્રહ્મચર્ય આશ્રમમાં રહીને ભગવાનનો યશ ગાયો, હવે ગૃહસ્થ આશ્રમમાં રહીને ભગવાનના ગુણાનુવાદ ગાશું. માટે હે રાજા, આ વિનોદ વચન નથી પણ સત્ય વાત છે, માટે તારી દીકરી અમારી સાથે પરણાવી દે. રાજા તો હું જાણો કે આ તો બહુ મોટું ધર્મ સંકટ આવ્યું, બે ઋષિની દીકરી એક, પરણાવી કઈ રીતે. હમણાં જો બે માંથી એક ઋષિ તૈયાર થયા હોત તો ઋષિને દઈ દેત, કારણ કે પહેલા તો ઋષિઓ હતા એ રાજકન્યાઓને પરણતા. એટલે અમરીશ રાજા કહે છે હે ઋષિવર, તમે બે છો અને મારી દીકરી એક છે, માટે આવી શાસ્ત્ર વિરુદ્ધ લગ્ન મારાથી કઈ રીતે એની અનુમતિ આપી શકાય. માટે એમ કરો, હું સ્વયંવર રચું છું, એ સ્વયંવરમાં તમે બે જણા આવજો, મારી દીકરી જયંતી જેને રાજી થઈને હાર પહેરાવે એની સાથે દીકરીના લગ્ન થશે. રાજા બહુ બુદ્ધિશાળી હતો, ટાઢે પાણીએ ખસ કાઢી. નારદજીને પર્વત વિચારમાં પડી ગયા કે રાજા બહુ પાક્કો છે દીકરીને પરણાવી નથી, અને એ આપણે બે તો ડોહા જેવા છીએ, ખખડી ગયેલા હાવ શરીરવાળા, ચામડી લબડે, ધોળી દાઢીને ધોળા વાળ, હવે આ ઘરડાને કોણ પરણશે, પણ આપણે જોઈએ છીએ કેમ નથી પરણતી. આ તો આવ્યા બે બાર, રાતે 11:30 થયા એટલે પર્વત ઊંઘવાનો દોડ કરવા માંડ્યા. બે જણાને એવી લગ્ની લાગી લગ્ન કરવાની કે હું રૂપાળો થઈ જાઉં તો મને પરણે. પેલા નારદ ઋષિ ગયા ભગવાન પાસે. ભગવાનને કહે છે મહારાજ મને રૂપાળો બનાવી દો. ભગવાન કે બેહો થોડુંક શાંતિથી નાસ્તા પાણી કરો, આગતા સ્વાગતા થોડી થાય પછી આગળ વાત. એ કે નહીં ઇમરજન્સી છે, નાસ્તો પછી પાર્ટી લેવા જ આવું છું પછી, પણ હમણાં તમે પહેલાં એકવાર રૂપ આપો પછી સજોડે બધું થશે કામકાજ. મનમાં મનમાં કહે છે. ભગવાન કહે છે કે તમે જરાક બેસો થોડી વાર શાંતિથી. નારદજી કહે છે પ્રભુ ખાસ મારે કામ છે માટે જલ્દી મને ઇન્દ્ર જેવો રૂપાળો બનાવી દે. ભગવાન કે તમારા રૂપની શું જરૂર પડી, ઋષિ મુનિઓ તો આમાં જ ભવ્ય અને દિવ્ય લાગે. તો કે નહીં પ્રભુ તમને ખબર ન પડે. ભગવાન કે કેમ, તો કે અમારે રાજા મહારાજાઓ ચેલા હોય તેને ત્યાં કંઈક પ્રસંગો હોય તો અમારે હાજરી આપવી પડે ને, એટલે અમારે પણ થોડું રૂપ જોઈએ. ભગવાન કે પણ એમાં રૂપની ક્યાં જરૂર છે, હાજરી આપવાની હું ના નથી પાડતો. તમે તમારે જાઓ ને જેટલા ચેલાઓ હોય ત્યાં રોજે પધરામણી કર્યા કરો. એ કે એમ નહીં, પણ મોટા મોટા પ્રસંગો હોય. હવે આવા હાવ ખખડધજ તમે જુઓ, હાવ ખખડી ગયેલા અમે જઈને અહીંયા બેસીએ તો કેવા ખરાબ લાગીએ. માટે કૃપા કરીને મને ઇન્દ્ર જેવો રૂપાળો બનાવી દો. ભગવાન કે પણ રૂપ ઈ કે તમને ન ખબર પડે, તમે આ પાડો ને બસ. ભગવાન કે શું, તો કે મહારાજ હું ઇન્દ્ર જેવો રૂપાળો થઈ જઉં, પર્વતનું મોઢું માકડાન થાય, આવું વરદાન મને આપો. ભગવાન કહે છે તથાસ્તુ, જાઓ અવસર આવે એમ થશે. નારદજી નીચે આવીને હોઈ ગયા, પર્વત ઉપડ્યા એને ભગવાન પાસે આવી રીતે જઈને માગ્યું, પણ એમ ન કીધું પરણવા જાઉં છો, ઉમેદવારી નોંધાવી છે એમ કીધું હોત તો ભગવાન કાંઈક જુદો ઉપાય કરી દેત. ભગવાન તો બધું જાણતા હતા. બે જણા પછી બરોબર વરદાન મેળવીને ખુશ ખુશાલ થઈ ગયા. સતાનંદ સ્વામીએ વર્ણન કર્યું કે બે જણાની સ્થિતિ કેવી હતી. ચક્રતો રાજકન્યાયાઃ નિશીતૌ ગુણકીર્તનમ અહો તસ્યા વપુ કાંત મહો તસ્યા નવમ વય. આ બે જણા ઋષિ રાત દી ભગવાનનું ધ્યાન કરતા, મૂર્તિનું વર્ણન કરતા, એના બદલે આ જયંતીને જોઈ ન જોઈ થયું, એનો હાથ જોયો અને મોઢું જોવાનું મન થયું ને મોઢું જોયું ને મહારાજ ભૂલાઈ ગયો. એટલે તો સ્વામીએ લખ્યું ને એવાય વાય જો કુમતી મતી તારી રે, વાય વાય જો કુમતી મતી તારી રે, એ મેલી મોહન વદન જોઈ નારી રે, વાય વાય જો કુમતી મતી તારી રે, એતે તો ખારી બલાને ખોળી લીધી રે, એતે તો વાઘણી સુવાલ પકી ધી રે, વાય વાય જો કુમતી મતી તારી રે. સ્વામી કહે છે લાખ લાખ ધિક્કાર છે તને, કે મેલી મોહન વદન કહેતા ભગવાનનું મુખારવિંદ જોવાનું છોડી અને નારીનું મુખ જોયું, ખારી બલાને ખોળી લીધી ને વાઘણી શું વાલબ કીધું, તે તો સ્નેહ કીધો સર્પણી સાથે રે, માગી લીધું મૂર્ખ દુઃખ માથે રે. સ્વામી કહે છે આ સ્ત્રી નથી, આ તો જીવતી જાગતી કોબરા નાગણ છે હો ભાઈ, એનો સ્પર્શ ન કરાય એને જોવાય નહીં, નહીતર સ્વપ્નમાં આવે ને તોય ખાટલામાંથી હેઠા નાખે અને ફ્રેક્ચર કરી દે. લ્યો રાતે સ્વપ્ન આવ્યું હોય ને સાપણ આવે સ્વપ્નમાં, કાંઈ ફૂંફાળા મારતી આવે છે મારી બાજુ તો શું હાલત થાય, ઉલડીને પડે કે નહીં હેઠો ખાટલામાંથી, રાતોરાત ફ્રેક્ચર થઈ જાય. એટલે ભગવાન કહે છે કે આ બે જણાએ આ જયંતીનું રૂપ જોયું ન જોયું ને કેવી હાલત થઈ, અરે કેવું તેનું શરીર હતું, કેવી એની શરીરની કાંતિ હતી ને કેવી નવયૌવના હતી. અરે અહો ભુજલતા તસ્યા, અહો તસ્યા મિતમ સ્મિતમ, તસ્યા મુક્તા ફલાનીવ મધુરાણી અક્ષરાણી હો. અરે કેવી એની ભુજલતા હતી, કેવું એનું સરસ મજાનું સુંદર સ્મિત કહેતા હાસ્ય હતું, અને કેવી એની દાડમની કડી જેવી દંત પંક્તિ હતી, અને કેવું એનું મધુર મધુર ભાષણ હતું. ભગવાન કહે છે આખી રાત બે જણાએ આવી રીતે જયંતીના ગુણગાન ગાયા. પર્વત નારદને કહે છે કે તમે જયંતીનું પ્રફુલ્લિત મુખ જોયું હતું, કેવું કમળ જેવું લાગતું હતું, કેવું પૂર્ણ ચંદ્ર જેવું લાગતું હતું. નારદજી કે બેસ બેસ, એને તો કાંઈ ચંદ્ર કહેવાતો હોય છે, ચંદ્રમાં તો કલંક છે અને આના તો મોઢા ઉપર કોઈ કલંક નહોતું, અને ક્યાં કાદવમાં ઉગનારું કમળ અને ક્યાં આ જયંતી અને ચંદ્ર અને કમળની ઉપમા અપાય નહીં. મહારાજ કે આવી રીતે આખી રાત બે જણાએ જયંતીના સ્વપ્ન જોયા હો, એના જ વખાણ કર્યા, પણ ભગવાનનું નામ લીધું નહીં. મૂર્તિ ભૂલાઈ ગઈ ને કે અખંડ નારાયણ નારાયણ કરતા એના બદલે જયંતીના જાપ જપવા લાગ્યા. આટલું મોટું પરિવર્તન સ્ત્રીઓના પ્રસંગથી હે રાજન આવા મુક્ત પુરુષોના જીવનમાં પણ આવે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.